प्रवचन नंबर 74 तारीख 18/7/88 50 मिनट समयसार गाथा 143 तथा श्लोक 92।
નૈપક્ષના સ્વરૂપનો જ્ઞાતા છે નિર્વિકલ્પ ધ્યાનમાં જેમ કેવડી ભગવાન સદા જ્ઞાતા છે, આ અનુભવના કાળે જ્ઞાતા છે, કેવડી જેવો છે. હવે કહે છે, હવે પાછું સમયસારનો આધાર લઈશ, સમયસારમાં શું લખ્યું છે એનો આધાર લઈને પછી એનો ખુલાસો. હવે કહે છે, એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે ભળેલો રાગ થાય. એકલો રાગ નહીં, મિથ્યાત્વ સાથેનો રાગ અને મિથ્યાત્વ રહિતનો રાગ, બે પ્રકાર જુદા છે. તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય કેને, કે એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો એ મિથ્યા દ્રષ્ટિ છે, એ સર્વથા મળી જતો. એટલું તો સમયસારમાં લખેલું, એટલી લીટી લખી. હવે એના ઉપરનો ગુરુદેવ ખુલાસો થયો. પર્યાયમાં બધ છે, દ્રવ્ય અબધ છે, એ જેમ છે તેમ માને નહીં, અને એકાંતે એક પક્ષને ગ્રહણ કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. કાં તો અબધ છું એમ માનવા માટે, અને કાં બંધાયેલો છું કર્મથી એમ માનવા માટે, એકાંત એક પક્ષને હેપગ્રહ મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયમાં અશુદ્ધતા છે એમ વ્યવહાર નહીંનો પક્ષ છે, અને દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એમ નિશ્ચયનો પક્ષ છે. પક્ષ એટલે વિકલ્પ. હવે જો એક નહીં માને અને બીજા નહીંને ન માને, એટલે કે ન જાણે, તો મિથ્યાદ્રષ્ટિ છે. એક નહીંને તો જાણે કે નિશ્ચય નહીંથી તો આત્મા મુક્ત અબધ છે, અને બીજી નહીંને ન જાણે બધ છું એના જ્ઞાનને છોડી દે, તો એકાંતનો પક્ષ આવે. અનેકાંત નથી, ન થાય, ક્યાંથી થાય? વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એકાંતે દ્રવ્યરૂપ છે એમ પણ નથી, અને એકાંતે પર્યાયરૂપ છે એમ પણ નથી. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે આખી વસ્તુ, તેમાં એકને જ વજન એના ઉપર, એકને જ એમ, એકને કે તો વાંધો નહીં, પણ એકને જ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. આત્મા શુદ્ધ જ છે તો મિથ્યાદ્રષ્ટિ, આત્મા શુદ્ધ જ છે તો મિથ્યાદ્રષ્ટિ. આ જ્ઞાનનો પ્રકાર છે, શ્રદ્ધાની વાત નથી. શ્રદ્ધામાં એકાંત હોય ને જ્ઞાનમાં અનેકાંત હોય. હવે શ્રદ્ધાનું એકાંત જ્ઞાનમાં થતું નાખે તો મિથ્યાદ્રષ્ટિ, અને જ્ઞાનના અનેકાંતને શ્રદ્ધાનો વિષય બનાવે તો પણ. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, તેમાં એકને જ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. ભલે જૈનનો સાધુ કે શ્રાવક નામ ધરાવતો હોય, સાધુ હોય કે શ્રાવક હોય, પણ હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમય આનંદ કંદ પ્રભુ છું એમ જાણે નહીં, એમ એને ત્રિકાળી દ્રવ્યને જાણે નહીં, અને વ્રતાદિના શુભરાગને માત્ર ગ્રહણ કરે, એટલે પર્યાયને જ માત્ર ગ્રહણ કરે, એકાંત દોષ પોતાનો છે ને, ગ્રહણ કરે તો તે વ્યવહારાભાસી મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદ્રષ્ટિ કરો પણ વ્યવહારાભાસી થઈ ગયો, શુદ્ધિ ધર્મ માને છે. વળી આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે એમ કહે, પણ પર્યાયમાં રાગાદી છે એને સ્વીકારે નહીં, તો તે પણ નિશ્ચયાભાસી મિથ્યાદ્રષ્ટિ છે. વળી આગળ બંને પક્ષને ગ્રહે પણ આત્માને ગ્રહે નહીં તો તે પણ વિકલ્પના અંધમાં ફસાયેલો મિથ્યા દ્રષ્ટિ છે. એ પ્રમાણાભાસ અમારે કોણ થઈ પણ
પ્રમાણાભાસ
ઉભ્યાભાસ. જૈન થવામાં તો આ શરત છે કે કોઈ પણ નૈ પક્ષને ન ગ્રહતા આત્માને ગ્રહો. નૈ પક્ષને ન ગ્રહતા આત્માને જ ગ્રહો. વિકલ્પને ન પકડવો, રાગને ન પકડવો, એમ નૈપક્ષ જે રાગ છે આત્મને ગ્રહો, પક્ષને ન ગ્રહો. પક્ષને ગ્રહ છો તો આત્મા અનુભવ નહીં થાય. જેમ છે તેમ વિકલ્પ દ્વારા નિર્ણય થાય પણ અનુભવના કાળે એ વિકલ્પ છૂટી જાય ત્યારે અનુભવ થાય, અને જે વિકલ્પમાં નિર્ણય કર્યો તો એવો જ અનુભવ થાય પાછો. અનુભવ પહેલા જે નિર્ણય કર્યો તો નહીંથી નિશ્ચયની વ્યવહાર નહીંથી એવો અનુભવ તો એવો જ થાય, પણ વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ ન થાય. જ્ઞાતાથી વિકલ્પ છૂટે જાય એટલું જ્ઞાન દઈએ, રાગરહિતનું જ્ઞાન દઈએ એટલું. પૂરું રાગ મિશ્રિત જ્ઞાન એ નૈપક છે, રાગના સંબંધવાળું જ્ઞાન એ નૈપક છે. હવે કહે છે, હવે પાછો સમયસારનો આધાર આપે છે. સમયસારનો આધાર ઓલી એક લીટીનો આટલો ખુલાસો થઈ ગયો. કઈ લીટીનો? એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય, એ એક લીટીનો અર્થ ખુલાસો એટલો થયો. હવે બીજી લીટી આવે છે. હવે કહે છે પ્રયોજનના અંશે અનુભવ થઈ ગયા પછીની વાત. પ્રયોજનના વસે એક નહીને પ્રદાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ રહે. ઓમાં સમ્યક દર્શન ન થાય અને આમાં ચારિત્ર ન થાય. આ ચારિત્રનો બાધક વિકલ્પ આવ્યો. પ્રયોજનના વસે એકને મુખ્ય ગૌણ કરીને બીજાને સમજાવે અથવા પોતે વિચાર કરતા હો અથવા શાસ્ત્ર લખતા હો તો પણ એ રાગ છે, વિખ્યાત નથી. એનો ખુલાસો હવે ગુરુદેવ કરે. એ લીધી શુદ્ધ અખંડ એકરૂપ આનંદ સ્વરૂપ છું, વિનાયક છું એવું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહાર નયના પક્ષને ગૌણ કરી નિશ્ચયને મુખ્ય કરી તેનું ગ્રહણ કરે તો વિખ્યાત રહી માત્ર ચારિત્રમોનો રાગ રહે. અનુભવ થયા પછી પણ હું શુદ્ધ છું એવો જે પ્રધાનપણે મુખ્યપણે પક્ષ રહે તે રાગરૂપ ચારિત્રનો દોષ છે. હું શુદ્ધ છું એ વિચાર એનો સાચો પણ અનુભવ નથી એમાં. એમાં તો સવિકલ્પ આવી ગઈ, નિર્વિકલ્પ ધ્યાન ના આવ્યું. વિકલ્પ છૂટે તો નિર્વિકલ ધ્યાન આવે. તેને જ્ઞાની યથાવત જાણે છે અને સ્વભાવનો ઉગ્ર આશ્રય કરી દૂર કરે છે. એવા જે ચારિત્રના દોષો આવે છે એને સ્વભાવનો લક્ષ કરી એ રાગને દૂર કરી અને યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચી જાય. હવે કહે છે, હવે પાછું કોટેશન આપે સમયસાને ભાવા. અને જયારે નય પક્ષને છોડી વસ્તુ સ્વરૂપને કેવળ જાણે છે ત્યારે તે વખતે વસ્તુ સ્વરૂપની વાત કરી છે. દ્રવ્ય પરિય સ્વરૂપ વસ્તુ હો એ લેવું એને જાણે છે. એકલા દ્રવ્યને નહીં, જાણવાની વાત. વસ્તુ સ્વરૂપને કેવળ જાણે છે ત્યારે તે વખતે શુદ્ધ જ્ઞાની પણ કેવળની માફક વિકરાળ જેવો જ હોય છે એમ જાણવું. હવે એટલું સમયસારનું કોટેશન પૂરું થયું. એના ઉપરનું વ્યાખ્યાન જયારે કોઈ કહે કે સમ્યક દર્શન સરાગ અને વિકરાગ એમ બે પ્રકારનું છે તો તે વાત યથાર્થ નથી. અહીં તો સ્પષ્ટ વાત છે કે સમ્યક દર્શન એક જ પ્રકારનું વિકરાગ ભાવ સ્વરૂપ જ છે. વિકલ્પ વિનાની નિર્વિકલ્પ સ્વાનુભૂતિ તે વિતરાગી દશા છે. આવો અનુભવ કરે ત્યારે ભાવશુદ્ધ જ્ઞાની કેવળીની માફક વિતરાગ કેવો જોય છે એમ જાણવું. એટલે મિથ્યા તો સહિત રાગ હતો એ નીકળી ગયો, પછી ચારિત્રમાં રાગ સહિત જ્ઞાન વિકલ્પણો હતો એ નીકળી ગયો, અને ભૂમિકા આવી ગઈ જેવી તો ધ્યાન હોય છે ત્યારે ચારિત્રનો રાગ પણ નીકળી ગયો. કેમ કે પ્રયોજનવશ આમ આ નહીં આમ ને આ નહીં આમ એમ સમજાવતા હતા અથવા શાસ્ત્ર લખતા હતા તો ચારિત્રનો રાગ આવતો હતો, એ છૂટીને પાછો ઉપયોગ અંદરમાં આવી ગયો એ વખતે કેવળી જેવો છે. હવે એના ઉપરનો એક માનવનો કક્ષ છે. આની પુષ્ટિ માટે બે પ્રયોગના દાતા છે એમ જે 43 ગાતામાં કહ્યું હતું ને એની પુષ્ટિ માટે માનવનો કક્ષ છે. ચિત્ત સ્વભાવ પર ભાવિત આવે કે નહીં, ચિત્ત સ્વભાવના પૂંજ વડે પોતાના ઉત્પાદ વ્યય અને ધ્રુવ ભવાય છે, કૌંસમાં કરાય છે, એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે, એકમ પરમાર્થ સ્વરૂપ છે, દ્રવ્ય પર્યાય એક છે, એ પરમાર્થ ગા પરમાર્થ એ થોડું વાંચી લઈએ તો સમજાય છે. શું કહ્યું? આત્મા ચિત્ત સ્વભાવનો ગુણ છે, એમાં સંસારના વિકલ્પો નથી. ઉદય ભાવના વિકલ્પોથી માંડીને જગતની બીજી બધી ચીજોથી રહી આવા ચિત્ત સ્વભાવનો પુંજ છે. તે ચૈતન્ય પુંજ વડે એટલે ત્રિકાળી જે ચીજ છે એના વડે પોતાના ઉત્પાદ વ્યયને ધ્રુવ ભવાય છે, કરાય છે એમ કહે છે. આ ત્રિકાળી નાયક ચૈતન્ય સ્વભાવ ભાવરૂપ જે પરમાત્મા તેના વડે નવી અવસ્થા જે ઉત્પન્ન થાય તે ઉત્પાદ, જૂનીનો વ્યય અભાવ તે વ્યય અને ટકીને રહે તે ચિત્ત સ્વભાવ, તે ધ્રુવ સ્વભાવ અનુભવાય છે. આ કે છે કે ઉત્પાદ વ્યયને ધ્રુવ એવું અનુભવાય છે, ભવાય છે એનો અર્થ અનુભવાય છે, અનુભવાય છે એટલે જણાય છે. ઉત્પાદ વે ધ્રુવ સ્વરૂપ હું છું એમ જ્ઞાનમાં જ્ઞેયપણે જણાઈ જાય છે. જાણવાની મુખ્યતા છે, જાણવામાં ભૂલ કરે તોય મરે અને આદરવાના વિષયમાં ભૂલ કરે તોય મરે. ઉસમે કોઈ પ્રશ્ન ઉઠે તો બતાવો, ઉસમે કોઈ પ્રશ્ન ઉઠે તો ચર્ચા કરી કે જ્યારે ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરે છે ધ્યાનમાં ધ્યેય આવી જાય છે ત્યારે ધ્યેયને ધ્યાન ને ક્ષણિક અભેશ થાય છે એટલે ધ્યાન રાખે તો ધ્યેયનો પણ જ્ઞાતા અને ધ્યાતાનો પણ જ્ઞાતા છે. ધ્યેયનો જ્ઞાતા, ધ્યાનનો જ્ઞાતા અને ધ્યાતાનો પણ આનું જ્ઞાતા છું ને આનું જ્ઞાતા નથી એમ જ્ઞાન પડે જ્ઞાન. બીજું જેટલું જ્ઞાનનો વિષય છે એટલું શ્રદ્ધાનો વિષય નથી, અને જેટલો શ્રદ્ધાનો વિષય છે એટલો તો જ્ઞાનનો વિષય છે. જેટલો શ્રદ્ધાનો વિષય છે ધ્રુવ પરમાત્મા એ તો જ્ઞાનનો વિષય છે, પણ જેટલો જ્ઞાનનો વિષય છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ એટલો શ્રદ્ધાનો વિષય નથી. બસ આ રહ ચર્ચા જ્ઞાનનું જે ધ્યેય છે ને એને લોકો ધ્યાનના ધ્યેયમાં માટે રીતે હોય છે. પ્રવર્તન સારમાં પેલો અધિકાર જ્ઞાનનો છે, બીજો અધિકાર જ્ઞેયનો છે. જ્ઞાન છે માટે જ્ઞેય, પેલો અધિકાર શ્રદ્ધાનો નથી જ્ઞાનનો છે. તો જ્ઞાનનો વિષય જો જ્ઞેય હોય તો એ જ્ઞેયમાં બધું આવે. હવે જો જ્ઞાનનો જ્ઞેય જે છે એને સમ્યક દર્શનનો વિષય માને તો એ ભૂલ થાય છે. પણ એમાં આવે અગ્નિ અધિકાર કહો કે સમ્યક દર્શનનો અધિકાર કહો, એનું શું કરવું? કિંમતી વાત જાણ્યા જાણ્યા લેટ તો અમને જાણ લ્યા નહીં,
બાર બાર
પક્ષાતિક્રાંત કરવાની આ વાત ચાલે છે. ત્યાં સુધી પર્યાય નો જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રસાદિકરણ થતું નથી. એકલા દ્રવ્યના પક્ષમાં એકાંત મિથ્યા દ્રષ્ટિ છે.
હા, બિલકુલ સહી.
એટલે 45 વર્ષ સાંભળે તો મત હાથમાં ના આવે, અથવા પ્રવર્તનસાર ભણે અને જ્ઞેયના પક્ષમાં આવી જાય તો એ મરે. ભક્ત દોષ છે. જ્ઞેય અધિકાર પ્રવૃત્તિઓ એમ કહો કે સમ્યક દર્શનનો અધિકાર કરો છો તો શું છે ખબર છે? આ મન છે. અમે કહેતા ઉત્પાદન જોયું તો એક સત્તા એ સમ્યક દર્શન વિશે છે. અમારું ભાઈ એમના એવું તું માને એવું નથી, તું તો એને સમ્યક દર્શનનો વિષય બનાવી દીધો તે એમ નથી. સમ્યક દર્શન જેને થાય છે એને ત્રણનું જ્ઞાન થાય છે. જયારે પક્ષાતિક્રાંત થાય છે, પક્ષાતિક્રાંત થયો અને ધ્યેયપૂર્વક જ્ઞેય આપવું આવ્યું ત્યારે તો સમ્યક દર્શન થયું. માટે સમ્યક દર્શન કહો કે જ્ઞેય અધિકાર કહો. જ્ઞેય પૂરું ન થાય ત્યાં સુધી સમ્યક દર્શનનો જન્મ થતો નથી. જ્ઞેય પૂરું થવું છે એ બરાબર છે. જ્ઞેય અધિકાર કહો કે સમ્યક દર્શનનો અધિકાર કહો બરાબર છે. આ મર્મ કોણ છે? ધર્મની વાત છે. આમાં પંડિતો ભૂલી ગયા. આ પંડિતો આમાં ભૂલ્યા. ઇન્દોરના પંડિત પણ આમાં ભૂલ્યા. ઉત્પાદે ધ્રુવતમ સત, ઉત્પાદે ધ્રુવતમ સત, કટકા કેમ કરો છો? એટલે જે જ્ઞેય છે પણ ધ્યેયપૂર્વક જ્ઞેય થાય એ ભૂલી ગયા.
તો કોઈને ખબર જ નથી,
કોઈને ખબર નથી કે ધ્યેયપૂર્વક આવું જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય છે. ઈચ્છા વિના, વિકલ્પ વિના, સહજ આનું નામ ધ્યેયપૂર્વક નહીં છે. આ કોઈ સાધારણ વાત નથી. આનંદનો વિષય નથી, આનંદનો વિષય સમજવા પડશે. આવું થાય છે એમ અનુભવી થઈએ છે પછી તું સમજતો ખરો. જે કહે છે કેવળ જ્ઞાન પડદ્રવ્ય છે ને એ સંત કહે છે કેવળ જ્ઞાન સ્વદ્રવ્ય છે. લે આત્મા જાણે ને એને પરદ્રવ્ય જાણીશ ના કેવળ જ્ઞાન ને લે. પણ સાહેબ આપે કહ્યું હતું કે પ્રયોજન બસ કહ્યું હતું તું તમે તો ખરો દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છોડાવા દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા એક વાત કરી હતી. અહીંયા એકાંતો દોષ કાઢવા માટે પર્યાયને આત્મા કહ્યો છે, નકર એકાંતો દોષ આવી જશે ને પર્યાય ને આત્મા જાણી તો એકાંતો દોષ નહીં આવે. એકાંત થઈ જશે જા એ જ્ઞેય તે સમ્યક દર્શન થઈ જા. કિંમતી શબ્દ જે તે બોલી રહ્યા છે, કિંમતી કિંમતી છે.
બહુ કિંમતી વાત છે. આ વાત જેને જેમ છે એમ સમજાય એનો બેડો પાર,
બેડો પાર. એનો પક્ષ લીજ નહીં, એને પર્યાયને જાણવાનો દ્વેષ ના આવે અને દ્રવ્યને જાણવાનો રાગ ના આવે. સવારે વ્યાખ્યાન આપણે કૃદેવનું પર્યાય માથુંથી બિનાત્માથી પર્યાયથી સહિત માને માને એ વિચારે છે. બપોર વ્યાખ્યાન આવે આત્મા પર્યાયથી સહિત છે એમ જાણે તો સમય દર્શન થાય. સવારે કહ્યું તો માને અને બપોરે કહ્યું જાણે એ સમજો નહીં કહે કે સવારે કહ્યું તો સાહેબ કે પર્યાયથી રહી માને તો સમય દર્શન થાય ને બપોરે તો પર્યાયથી સહિત જાણે ત્યારે સમય દર્શન થાય. આ શું છે કે માને ને જાણે એમાં ખૂબી છે. કેવું જ્ઞાન ને આત્મા છે એમ જાણ, એમ માને એમ ક્યાં કહ્યું છે? સર્વથા તો મિથ્યા ત્રંદર થાય, સર્વથા એકાંતમાં ખેંચાઈ જાય તો અનેકાંત જ્ઞાન પ્રગટ નથી,
જ્ઞાન મેં સર્વથા નહીં હોતા,
શ્રદ્ધા મેં સર્વથા હોતા, શ્રદ્ધા મેં કથનચિત નહીં હોતા અને જ્ઞાનમાં સર્વથા નહીં હોતા, એ કથનચિત હોતા. સહી વાત,
જ્ઞાન
સમ્યક ન થાય, વિલંબા છે બરાબર, દોષ આવી જાય. કોક પામે છે
અને વિસ્તાર નહીં હૈ ઉસકે વિષય મેં, શ્રદ્ધા કે વિષય મેં, એક હી હૈ ઉસકા વિષય, જ્ઞાન કે વિષય મેં હમ બે છે એના વિષય, પછી એક જ સમયમાં,
એક જ સમયમાં,
એ બહુ ચમત્કારિક વાત હૈ,
ચમત્કારિક. ધ્યેય હાથમાં આવે ને, જો ધ્યેય ન થાય તો સમય દર્શન નહીં અને જ્ઞેયના પક્ષમાં રહેશે તો સમય દર્શન નહીં થાય. વસ્તુ દ્રવ્ય પ્રિય સ્વરૂપ છે, ઉપાધિ દ્રવ્ય પૂર્ણ કરે છે, સમય દર્શન વિશે નહીં. એક ભાઈ એ રસ્તે ચડી ગયા હતા એને ત્રણ મહિના સમજાય, એ તો યોગ્યતા નહીં એના માટે. વ્યાખ્યાન આપે કરુણાનો સાગર, મારા સમીપમાં રહેલો જીવ પાના વગર જચ્યા એ મને કરુણા આવી. ઉત્પાદે ધ્રુવતમ સમય એ સમય તત્વ વિશે, એટલું ધ્રુવ સમય તત્વ વિશે નથી બોલો. એટલે જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય બનાવ્યો એ તો ભૂલ થઈ ગઈ ને,
બહુ મોટી ભૂલ લાગે, સ્થૂળ ભૂલ છે,
સ્થૂળ છે. અને જ્ઞાનના વિષયમાં તો મિથ્યા તો છે, આવી ગયું ભેગું વિચારવૃત્તિ પાસે તો મિથ્યા તો છે, સમય દર્શન ક્યાં છે?
હે,
એનો ઉત્પાદન ધ્રુવતમ તો એ પર્યે સહિતનો રાગ સહિતનો આત્મા માને,
વિચાર સહિતનો આત્મા છે.
ખરેખર પર્યાયથી રહીત શ્રદ્ધામાં આવે ત્યારે જ્ઞાનનું જ્ઞાન સાચું
થાય,
હા, નહીં તો રાગવાળો આત્મા માનશે, થોડો વિતરાગ ભાવ સહિત આત્મા આવે. જ્ઞાન હા, એક ધ્યેયપૂર્વક જ્ઞેય એટલે જ્ઞેયમાં સમય તો જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ આવે છે,
રાગમાં આવતો નથી,
હા એમ છે. એમાં એ રાગ લેવાય જ નહીં પર્યાય,
બિલકુલ નહીં, એનો તો અભાવ છે,
સ્વભાવ છે.
અને પર્યાયમાં પણ રે એવું ક્યાં સ્વભાવ છે?
નહીં તો દ્રવ્ય અને આશ્રય જેટલી પર્યાય થઈ એ પર્યાય સહિત આત્મા છે, એ ખરેખર અધ્યાત્મનું જ્ઞેય છે. પછી આગમનું જ્ઞેય તો આગળ જુદી વાત છે, સમજાવવા માટે જાણવા માટે જુદી વાત છે, સ્વચ્છન્ન થાય એ પ્રકાર બધું તો છે.
અને એ બધા સંયોગી ભાવનું અસ્તિત્વ એ પછી આગમ પ્રમાણમાં આવે,
આગમ પ્રમાણમાં આવે, પેલા અધ્યાત્મ પ્રમાણ થાય. પેલા તો જ્ઞેય સમ્યક દર્શન સહિતનો આત્મા જ્ઞાનમાં જ્ઞેય થાય છે, અતિન્દ્રિય આનંદ સહિત આત્મા જ્ઞાનનું જ્ઞેય થાય છે, દુફળો આત્મા જ્ઞાનનું જ્ઞેય નથી થતો. એ તો પર નહીં છે, એ તો પર નહીં માં ગયું અને આનંદ સહિત આત્મા સ્વજ્ઞેયમાં આવ્યો, છતાં ધ્યેય નથી હોય એ ધ્યેય ન બને, હા જ્ઞેય ધ્યેય ન થાય, ધ્યેય તો જ્ઞેય થાય પણ જ્ઞેય ધ્યેય થોડા પામે છે એનું કારણ. કોઈ ઊંડાણથી વિચાર, કોઈ પૂછ્યું નહીં કે ધ્યેય પૂરું નહીં શું, અને વર્ષોથી કહું પછી એક દિવસ નહીં, હા બહુ કહ્યું, અને ત્રણ મહિના તો કન્ટિન્યુ મમ્મીમાં કહ્યું ધ્યેય પૂરું નહીં. કે આ ઇન્દુબેન છે ને બ્રહ્મચારી, એના માતાજી જીવતા હતા, ઇન્દુબેન એ વાત કરતા લોહાણીયા, એની હું જમવા ગયો સોનગઢ, કે મા દીકરી બે હતા ને એટલે મને જમવા ગયો, તો હું સોનગઢ રહેતો હતો અવારમાં અઠવાડિયે જન્મ મકાન. બાકી એ છે કે ભાઈ તમે આ ધ્યેયપૂર્વક નહીં, ધ્યેયપૂર્વક નહીં, ત્રણ ત્રણ મહિના સુધી અલાઈ વાસો છે, એ રહસ્ય છે બેન, બાર રહસ્ય છે, આવા સાધારણ નથી. ધ્યેયપૂર્વક નહીં થાય ત્યારે સમ્યક દર્શન થાય, એકલા ધ્યેયમાં સમ્યક દર્શન નથી થતું, એકલા જ્ઞેયમાં સમ્યક દર્શન નથી થતું. બસ ત્યારે તમે દર્શનનો જન્મ થાય.
આ તો કોઈ આપકી સ્પેશિયલ ક્યાં કહેતી વિશેષતા હૈ, આપકી વિશેષજ્ઞ હૈ આપ, એસી બાત હમ ક્યાં એ રીતે નહીં કે દેહ પૂર્વક એક હી શબ્દ મેં એક હી વાક્ય મેં પૂરી બાત,
પૂરી બાત એક વાક્ય નહી પક ન રહીએ ને આમાં
ક્યાં દીધી,
હા
બે પૂર્વક બે કારણ,
હા પછી નહી પક ક્યાં રહ્યો, પક્ષાતિક્રમ થઈ ગયો. જેની હોનાર સારી છે, નિકટ ભવી છે, એને સત્ય બેસવા મળે, અને સત્ય નથી બેસતો જેને, એને સમજવું કે હજી યોગ્યતા એની બીજું કઈ એની યોગ્યતા પાકશે ત્યારે મન એ રીતે સમજાશે. આ રીતે જેને જેને સમય દર્શન થાય છે એને આ રીતે થાય છે, હા ત્યારે કહ્યું જ્ઞેય અધિકાર કૃત્યો કે સમય દર્શનનો અધિકાર કહો, બરાબર છે પ્રમાણ છે પ્રભુ, અરે જ્ઞેય અધિકાર કયો કે સમય દર્શનનો, આ સમય દર્શનનો અધિકાર ક્યાં, જયારે સમય દર્શનનો અધિકાર સાંભળવો કરો, જ્ઞેય થાય ત્યારે સમ્યક દર્શનનો જન્મ થાય છે, જ્ઞેય ન હોય તો સમ્યક દર્શન ન હોય, એકલા ધ્યેયમાં નહીં આ સાંભળતો કરો, સમજતો નથી કઈ, સાંખ્યમતી થઈ ગયો, અન્યમતી થઈ ગયો, પછી એને ઉડાડીએ જ્ઞાનના જ્ઞેયમાંથી ઉડાડી દીધી, હવે ધ્યાનના ધ્યેયમાંથી જયારે નિષેધ કર્યો તો જ્ઞાનના જ્ઞેયમાંથી નિષેધ કરવા માંડ્યો, ફરી એ રહીનું દ્રવ્ય માનવા માંડ્યો, એકાંત સાંખ્યમતી છે.
એકદમ
સહી પ્રવર્તન સાર બે આવી ગયું, આમાં જયપૂર્વક નહીં માં પ્રવર્તન સાર ને માનો છો કે હા બોલો, તમે પ્રવર્તન સાર તો માંગતા નથી, અરે પ્રવર્તન સાર જ્ઞેય આવ્યું, એમાં પ્રવર્તન સાર આખું આવી ગયું, જ્ઞાનમાં જ્ઞેય થાય, સમ્ય જ્ઞાન પ્રગટ થયું, એમાં ઉત્પાદિત દ્રવ્યોત્તમ તો ભવાય છે, જણાય છે, કરાય છે તો કૌંસમાં છે, બાકી ભવાય છે એટલે અનુભવાય છે, અનુભવાય છે એટલે જણાય છે, ઉત્પાદિત દ્રવ્યોત્તમ સબ આખો આત્મા જ્ઞાનમાં નહીં થાય છે, જયારે છ દ્રવ્ય ઉત્પાદિત દ્રવ્યોત્તમ સબ છે એમ એને જાણ્યું હતું, છ દ્રવ્ય સ્વરૂપ એક આત્માને ઉત્પાદિત દ્રવ્યોત્તમ સબ જાણ્યો, છ દ્રવ્ય ભગવાને કહ્યા છે યથાર્થ છે. એનું યથાર્થ જ્ઞાતા થઈ ગયું,
એમાં પણ
એકાંત નહીં, હા બધા પદાર્થો ભગવાને કયા ઉત્પાદન જોયું સર બરાબર છે, એવું જ્ઞાન થાય ત્યારે સમિત દર્શન થાય છે, એકલા ધ્રુવમાં ધ્રુવના જ્ઞાનમાં સમિત જ્ઞાન પ્રગટ થતું નથી, ધ્રુવની સાથે ઉત્પાદનનું જ્ઞાન થઈ જાય, ધ્રુવને પ્રસિદ્ધ કરે તો ઉત્પાદ છે, તે ઉત્પાદનું જ્ઞાન ન થાય, જ્ઞાનનું જ્ઞાન થાય, ધ્યેયનું જ્ઞાન થાય અને જ્ઞાનનું પણ જ્ઞાન થાય,
ધ્યાનનું પણ જ્ઞાન,
એ આત્મા છે બધા, એનો નામ અનુભવ છે. ઠીક છે,
આમ જ્ઞાન આમ જાણી જ લે છે, જણાઈ જ જાય છે,
જણાય છે એનો સ્વભાવ છે જાણવાનો. તમે કહો કે સામાન્યને જાણે કે ના અને વિશેષને સંયુક્ત સ્મૃતિઓ ન જાણે, અરે શું વાત કરે છે. દીપકને જાણે અને પ્રકાશને ન જાણે એમાં કોઈ હોય, જાણવાના વિશેની વાત છે.
કરને
તો
બાંધો નહીં,
બાંધો નહીં, રૂકાવટ નહીં કરો, પકડો નહીં, ખુલ્લું રાખો જ્ઞાન, બસ
ખીલવા દો.
હા ખીલવા દો, ખીલવાથી ખીલી જશે, કેવળ નામ તો તેમાં. અકર્તાને જાણતા એમ ન લખ્યું, કરતા કરતાને જાણતા કેવું જ્ઞાન પૂરું થાય. પ્રેમચંદજીના કાગળમાં આ વાત છે. હવે આ કોણ એને સમજી શકે? સોગારીજીને કોણ સમજી શકે? કાંઈ એમ વાત કઈ ભૂલ થઈ ગયેલા. અકર્તાને જાણતા કેવું જ્ઞાન થાય કે અકર્તાને કરતા બે ને જાણતા? તો બે ને જાણે તો સમય દર્શન રહીએ નહીં. અરે ભાઈ તને કાંઈ સમજ્ય જ નથી પડતી, શું કરીએ અમે? એ જાણવાની વાત કરે છે. માનવાનું ક્યાં લખ્યું છે એને? જ્ઞાનીના રહસ્યને કોઈ કોઈ જ્ઞાની જાણે અને ઉત્કૃષ્ટ મુમુક્ષુ જાણે, જગનની મધ્યમ નહીં, ઉત્કૃષ્ટ મુમુક્ષુની આંખ જાણી લઈએ કે આ તો રહસ્યવાળી વાત આવી. અને એને કહ્યું એકદમ માસ્ટર એને કરતાને યાદ ના કરતા કરતા હૈ નહીં અકર્તા હૈ કરતા તો કયું યાદ કરતા એમ કયો ખટકતા હૈ તો કે કરતા ને કરતા બે ને જાણતા જાણતા કેવું અડે પૂછ્યું યાર બરાબર છે. આખું જ્ઞાન જણાઈ જાય છે, જાણવો બાકી રહેતું નથી. કાંઈ દ્રેપ્રિય સ્વરૂપ આખી વસ્તુ આ માહિતી એમાં એ જ આવ્યું ને, વસ્તુ દ્રેપ્રિય સ્વરૂપ છે, એકાંતે દ્રવ્યરૂપ ને એકાંતે પર્યરૂપ નથી. જ્ઞાની જ્ઞાન અધિકાર વાંચી પ્રવર્તન થાય એમાં સમ્યક દર્શન કાઢે. બોલ
બિલકુલ સહી હૈ, ક્યોંકિ વો ગે હુઆ, વો ગે અધિકાર તો દેહપૂર્વક હી હુઆ હૈ
ના,
ઇસલિયે સમ્યક દર્શન કા અધિકાર. ગે થી વાત કરે તો પણ એને એમ જ થાય કે દેહપૂર્વક જ ગે,
દેહપૂર્વક જ નહીં થાય.
ગે થી વાત કરે તો પણ એને એમ છે કે દેહપૂર્વક જ ગે
નહીં હોતા હૈ.
એક થી બાદ માં દૂસરી બાદ અવિના ભાવ આતી
નહીં. દીક્ષણાચાર્ય બહુ સરસ વાત, નહીં અધિકાર કરો છો તો કે સમ્યક દર્શનનો અધિકાર કરો છો.
પણ કેટલી ગુડતા છે,
ગુડતા છે. એકાંતે જેને દ્રષ્ટિનો પક્ષ, દ્રષ્ટિ નથી દ્રષ્ટિના પક્ષવાળાને આ ખટકે, દ્રષ્ટિના પક્ષવાળાને ખટકે અને વ્યવહારના પક્ષવાળાને વ્યવહારનો પક્ષ દ્રઢ થાય વિચાર.
સીધું સીધું સમજી લે કે ગેર અધિકાર પૂરા હોવા માટે સમ્યક દર્શન કા અધિકાર, તો આ ગ્ને સમ્યક દર્શન નો વિષય એમ જ લઈ લઈએ,
એમ જ લઈ લઈએ તો મરે
એમ નહીં. આમાં રહસ્ય છે,
રહસ્ય છે.
દ્રષ્ટિના પક્ષમાં આમ થાય, જ્ઞાનના પક્ષમાં આમ થાય.
પ્રયોજન રૂપમાં આ વાત સમજવા જઈએ છીએ, રહસ્ય વાત અલિંગ્રહણના વિસ્ફોરમાં મેં આત્મા કોને કહી છે? પર્યાયને અડે નહીં તે આત્મા છે, સમજ્યા? અને પછી વિસ્મો બોલાયો, અમે આત્મા કોને કહી છીએ? પર્યાયને આત્મા કહી છે કે જેને દ્રવ્ય અડે નહીં એને એમ આત્મા કહી છે. લે આ રહસ્યવાળી વાત છે, જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજ વિવક્ષાથી સમજે બધું સમજાય. પંડિતાનો વિષય આત્માર્થીનો વિષય છે, ઉઘાડનો વિષય નથી, ધારણા જ્ઞાનનો વિષય નથી, શાસ્ત્ર જ્ઞાનનો વિષય નથી, આ આત્મજ્ઞાનનો વિષય છે. આત્માર્થીને સમજાઈ રહ્યો હતો. અને સંજ્ઞા એવું છે, જરા શાંતિથી ધીરજથી પોતાનો પગ છોડી અને વિચારે સમજાય. વિકલ્પ છોડાવે છે, જ્ઞાન છોડાવે છે. જ્ઞાનને છોડે તો જ્ઞાન છૂટી જાય, કોઈથી કોઈનું માને જ્ઞાન કે પર્યાયને માને જાણીશ ના ઓડે કરો જ્ઞાન ને નહીં માને.
લોકોને એમ લાગે છે કે નાની વાર સાંભળતા દ્રષ્ટિનો વિષય ઢીલો થઈ જાય
છે. એમ લાગે
એ તો પક્ષ હોય એને લાગે, પક્ષ થી પકડી રાખે છે. પક્ષે નહીં દ્રષ્ટિ મેં લે લો તો જ્ઞાન અપને આપ ખીલ જાયગા. હું પક્ષ સે ભાઈ ઉસકો ડરે હી લગે, પક્ષ મેં ડરી હોતા. એક કે પ્રતિ પ્રીતિ હોતી તો દૂસરે કે પ્રતિ ભય લગતા હી હૈ.
એની વાત છે,
સાચી વાત છે.
માંડ માંડ દ્રષ્ટિના વિષય સુધીમાં આવ્યા, પર્યાય માત્રથી ભિન્ન સર્વથા ભિન્ન. અને કહો છો કે કથનચિત અભિન્ન થાય ત્યારે તમે દર્શન થાય, લે સર્વથા ભિન્ન પૂર્વક કથનચિત અભિન્ન થાય. બોલો હવે શું વિલંબા સમજાવવાથી કોઈ સમજે એમ નથી. પોતાનો આત્મા ગુરુ થાય, સમજવાની કોશિશ કરે ત્યારે સમજાશે. ગુરુથી શ્રી ગુરુ નહીં સમજાવી શકે, એ તો રહસ્ય કહેતા જાય છે. અને સિદ્ધ પરમાત્મા થતા જાય, ચાલ્યા જાય, કહેતા જાય ચાલ્યા જાય, એ રોકાય કોઈ.
આવી જાય
છે અનુભવ પહેલા પણ મધ્યસ્થતા આવવા, એને જ્ઞાનનો દ્રોહ નથી લાગતો કે આ તો દ્રોહ થઈ જાય છે. ધારા પક્ષમાં ચડે તો રાગ, પર્યાય પ્રત્યે જાણવું નથી મારે તો દ્વેષ દ્રોહ થઈ જાય, જ્ઞાનનો દ્રોહ છે. અનંતાનું મંદિર પગ છે મારી નાખી. આપણે પક્ષનું કામ છે કે અનુભવનું કામ છે? અનુભવ પહેલા એને કહ્યું, અનુભવ પહેલા
ઘણા દિવસથી
જ્ઞાન મધ્યસ્થ થાય છે. મધ્યસ્થ થતું
મધ્યસ્થ
થઈ જાય છે, થતું મધ્યસ્થ થતું મધ્યસ્થ થઈ જાય છે, ત્યારે વિતરાગતા અનુભવ થાય છે.
બિલકુલ સહી
વાત. એને વિખ્યાત ગળવા મળે છે, બીજા પ્રકારના જ્ઞાનનો સ્વીકાર કરે,
સ્વીકાર
કરે કામ થતું નહીતર વિખ્યાત દ્રઢતા. દ્રષ્ટિના વિષયના પક્ષમાં મિથ્યા તો દ્રઢ થાય, કેમ કે પક્ષ છે. સાંખ્યમતી ન કહ્યું તે સાંખ્યમતી થઈ
સ્વીકાર લે હલકે છે, પ્રત્યક્ષ અનુભવ નહીં હોત તો ભી હનુમાન મેં ભી ઉસકો શાંતિ સી લગતી હૈ,
શાંતિ લગતી હૈ. એસા હી સ્વરૂપ,
એસા હી સ્વરૂપ.
એકાંતમાં સમ્યક્તિ વિમુખ રહીએ છીએ. એકાદમાં સમિતિ મુખ લે
છે,
આમાં સમિત થાય છે. તો વિચાર તો ઉદરતો બતાવ્યો, વિચાર નક્કી છે, અન્ય મતી થઈ ગયું. પર્યાયથી સરળતા રહી છતાં પર્યાયથી કથનથી સહિત એ લખી લઈએ. પર્યાયથી રહી બરાબર છે, સાચી વાત છે, પણ કથનથી પર્યાયથી સહિત છે આત્મા. પણ હમણાં રહી કહ્યું ને, હમણાં સહી અભી બોલાવી ફોક નથી, એવું એટલી ફોક
નહીં.
જ્ઞાન ને કથનચિત છે, શ્રદ્ધામાં કથનચિત, જ્ઞાન ને સર્વથા સર્વથા દોષ થઈ જાય છે.
સર્વથા
દોષ, સર્વથા જ્ઞાન કા દોષ,
શ્રદ્ધા કા સ્વભાવ હૈ જ્ઞાન કા દોષ.
શ્રદ્ધા કા સ્વભાવ સર્વથા ભી નથી, આટલી વાત કરવામાં શીવી બધા અનુભવની વાત, તત્વની વાત ભલી છે, હળવો ફૂલ થઈ જાય ખ્યાલ મારું. શરૂઆત દેહધિકાર કહો, પુરોધ્યો કહો કે સમય દર્શન અધિકાર, પણ પ્રભુ આ ઉત્પાદિત રૂપ તમને દેવનું પર્યાય વાળો તમે આ કુક નહીં કહ્યું, અને એ અધિકાર સમય દર્શનનો કેમ કહેવાય?
અહીંયા
પૂરો થાય, એનો જન્મ ક્યારે થાય? જ્ઞાનમાં જ્ઞેય આવે ત્યારે સમય દર્શનનો જન્મ થાય. બોલો, મોક્ષ સફળ માટે સમર્થ છે, પણ મોક્ષ થઈ નથી, મોક્ષ થઈ તો જ્ઞેય થાય ક્યારે?
આ વાત મૂળ છે, બીજા પ્રથાનો આટલો ઉકેલ તો આપનો કોઈ ગુણ રસ યુઝ કરે તો ચમત્કારિક વાત કરી છે.
આયુષ્યમાન